પૂજ્ય ગુરુદેવશ્રીના જ્ઞાન ચક્ષુ ઉપર 320 ગાથા ઉપર પૂજ્ય ભાઈશ્રી નું સ્પષ્ટીકરણ.
અને મન કશાય કરે તો એને સ્વર્ગ ગતિ અને મનુષ્ય ગતિ મળે, જો પાપના તીવ્ર પરિણામ કરશે તો એને નરક ગતિ ને તિર્યક ગતિ થશે. તો નરક ગતિ અને તિર્યક ગતિ એનાથી બચવા માટે પાપના પરિણામ ને છોડીને પુણ્યના પરિણામ કરવા કે ન કરવા, એટલે એની બુદ્ધિમાં અનાદિ અનંત અનાદિથી એ કરતા બુદ્ધિ નિગોદના ઘરમાંથી આવ્યો છે, કરતા બુદ્ધિ લઈને આવ્યો છે. અહીંયા પણ એ કરતા બુદ્ધિથી વિચારે કે પુણ્યને પાપના પરિણામ કરવા કે નહીં. અરે ભાઈ, પુણ્યને પાપના પરિણામ કરવાની વાત નથી. તને એમ કેમ નથી લાગતું કે આત્માને જાણવું અને આત્માને જાણતા પુણ્યને પાપના પરિણામ મોક્ષ ન થાય ત્યાં સુધી થોડો ટાઈમ આવે એનો જાણનાર રહું, પણ એનો કરનાર એમ તને હવળી વાત કેમ બુદ્ધિમાં આવતી નથી? એને કરવું છે, કઈ કરે એનું નામ પુરુષાર્થ. અહીંયા આચાર્ય ભગવાન કહે છે કે નિષ્ક્રિય પરમાત્મા ને લક્ષ્મણ લઈએ એનું નામ પુરુષાર્થ છે. પુરુષાર્થ દ્રવ્ય નો સ્વભાવ જેવો છે એવો લક્ષ્મણ લઈ અને એનું શ્રદ્ધાંત જ્ઞાન રૂપે પ્રણમી જવું એનું નામ સત્ય પુરુષાર્થ છે. એ મોક્ષ નો માર્ગ છે. કરું 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 પણ એ કરવાપણાની અપેક્ષા રાખતી નથી. પર્યાય એના સ્વકાળે ઉત્પન્ન થાય છે, એના ષટકારકથી પ્રણમે છે રાગની ક્રિયા. એ આત્માના કરતાપણાની અપેક્ષા વિના ક્રિયા થાય છે, જેમ કુંભારના નિમિત્તપણાની કરતાપણાની અપેક્ષા વિના સ્વયં માટીમાંથી ઘટ પર્યાય પ્રગટ થાય છે, એને કુંભારના કરતાપણાની અપેક્ષા નથી. બિનકારકની અપેક્ષા વિના બિનકારકથી એ માટી પોતે આદિમદ અંતમાં ઘડા રૂપે પરણે છે. કુંભારે ઘડો ફેરો ઉપચાર એટલે ખોટું કથન છે, આરોપિત કથન. એમાં ભગવાન આત્મા નિષ્ક્રિય પરમાત્મા નાયક ધ્રુવ સ્વભાવ સચ્ચિદાનંદ પરમાત્મા મૂર્તિ એની બાજુમાં પર્યાય થાય છે, પર્યાયમાં સક્રિય દશા થાય છે. નથી થતી એમ નહીં, પર્યાયમાં સક્રિય પણ નથી એમ નહીં, સક્રિયપણાના ભાવનો નિષ્ક્રિયમાં અભાવ છે એમ સમજવાનું છે. દ્રવ્ય સ્વભાવમાં સક્રિય એવા પરિણામ એનો ધર્મ સક્રિય ધર્મ પર્યાયમાં પરિમિત છે, પર્યાયમાં સીમિત છે. સક્રિયપણું પર્યાયમાં સીમિત છે, એની સીમા એની હદમાં એ ક્રિયા થાય છે. એની પર્યાયની હદ છોડીને એ ક્રિયા જ્ઞાયક ભગવાન આત્મા નિષ્ક્રિયમાં થાય છે એમ હવે તું ન જો, એમ હવે તું ન જો. આ મોટી જાણે વિદ્વતાની વાત છે એમ લાગે. આ ભાઈ પેલા ધર્મના એકલાની વાત ચાલે છે. અનાદિકાળથી આત્મા નિષ્ક્રિય સ્વભાવે કરતા અભાવ અભોગતા હોવાના પોતે પોતાને પોતાની મેળે ભૂલીને પોતે અકર્તા હોવા છતાં પોતે પોતાને કરતા માનવું એનું નામ મોટું વિખ્યાત જ્ઞાન. આના જેવો કોઈ બીજો દોષ નથી. સાત વ્યસન કરતા પણ વિખ્યાત નો દોષ આકરો ગયો. સાત પ્રકારના વ્યસન કરતા પણ એ વિખ્યાત નો દોષ આકરો ગયો. ઓમાં એક ભાવ બગડે છે અને વિખ્યાતોમાં આનંદ ભાવ બગડી જાય. કરતા પણ આત્માનો સ્વભાવ જેમ ચક્ષુ છે, જેમ ચક્ષુ જાણે માત્ર પણ કઈ કરે નહીં, એમ આત્માનો જ્ઞાન ચક્ષુ છે. આ પુસ્તકનું નામ જ્ઞાન ચક્ષુ છે ને, એમ આત્માની જ્ઞાન ચક્ષુ છે. જ્ઞાન ચક્ષુ શું કરે કે કેવળ માત્ર સ્વ પરને જાણે, સ્વદ્રવ્યને જાણે ને પરદ્રવ્યને જાણે પણ કઈ કરે એ વસ્તુના સ્વભાવમાં નથી. જાણવામાં વિકરાગતા છે અને કરવામાં ભાઈ વિખ્યાતોનો રાગ ઉભો થાય. માટે તું કરતા બુદ્ધિ છોડ, કરતા બુદ્ધિ નું રાજીનામું આપી દે. કોઈ રાજ ઉપર વડાપ્રધાન હોય કોઈ દેશમાં, આપણે દેશના નામની કઈ જરૂર નથી, વડાપ્રધાન હોય કોઈ દેશનો વડોપ્રધાન, અને પછી વ્યવસ્થા પડી ભાંગે પોલીસથી પછી લશ્કર ને બોલાવે, એ વડોપ્રધાન લશ્કર ના વડા ને, તમે આ પ્રજામાં થાય છે એને રોકો, કે ના અમારું કામ નથી, એનો ઓર્ડર ન માન્યો. પછી બીજે દિવસે બીજાઓને અફસરને બોલાવ્યા, અમે તમારો ઓર્ડર નહીં માનવી. તો એ વડાપ્રધાને ન્યાય અનુસાર રાજીનામું આપવું પડે. લશ્કર કાબુ બહાર જાય તો એને રાજીનામું આપવું પડે, સમજાય છે? એમાં અનુકૂળ ની અનુપર્યાય સ્વયંપણે થાય જ છે. એક ચારિત્ર ની પાપ ના પરિણામ ને રોકવું ને પુણ્ય કરવું, એમ એક પર્યાય ની એ દ્રષ્ટિ રાખીને એને સુધારવા જાય છે. જે સમયે અનંતપુર ની અનંત પર્યાય આના કરતા પણ આની અપેક્ષા વિના સ્વયં પ્રગતિ નાશ પામે છે, એમ મોટું લશ્કર એના કાબુ બહાર છે. પર્યાય નું લશ્કર આ વડાપ્રધાન નો ઓર્ડર માનતો નથી કે અમે સૌને ધોઈ ત્યારે થાકીને હવે રાજીનામું આપી દે ને, કરતા બુદ્ધિ નું તો સુખી થઈ જાય તું. પણ એને એ પરિણામ નું કરવા પણ છૂટતું નથી. પરદેવ નું કરવા પણ તો કદાચ બુદ્ધિ માં આવે ને છૂટે, પણ પર્યાય ને આત્મા કરતો નથી. જો બંધ ના પરિણામ ને કરતો નથી તો ચાર ગતિશીલ ની થાય, અને મોક્ષ ના પરિણામ ને મોક્ષ ના માર્ગ ને કરતો નથી તો મોક્ષ ની થાય. પ્રભુ આ શું વાત કરો છો? ગીરો થઈ ગયા બાપુ, સાંભળ. ધીર અને ગંભીર થઈને દ્રવ્યાનો યોગ અતિ સૂક્ષ્મ અને ગંભીર છે, એમાં નજર તો કોઈ વિરલા નહીં પડે. વિરલા જાણે તત્વ ને, શું ભાઈ બોલો? વિરલા સાંભળે કોઈ. એજ વિશે યોગસાર માં કે વિરલા જેવો કોઈ આવા ઉત્કૃષ્ટ તત્વ ને સાંભળવા લાયક પણ વિરલા, અને એને અવધારનારા પણ કોઈ વિરલા, ને એમાંથી પણ અનુભવ કરનારા ખૂબ વિરલા હોય છે. પણ અશક્ય નથી, શક્ય છે. પોતાના ઘરની વાત છે, પોતાનું જેવું સ્વરૂપ છે એવું એને શ્રદ્ધા જ્ઞાન માં લેવું જોઈએ. એનાથી વિપરીત લીધું છે. છ કરતા માને કરતા છે શુદ્ધ, નિત્ય શુદ્ધ, અને માને જેવું અશુદ્ધ થઈ ગયું. પોતે પોતાની મેળે પોતાના સ્વભાવ ને ભૂલીને દ્રષ્ટિ પર્યાય ઉપર છે, પર્યાય શુદ્ધ છે, અશુદ્ધ થઈ ગયું. પર્યાય માં સક્રિય પણ છે, પર્યાય માં કરતા કર્મ છે, પોતે અકર્તા છે. દ્રષ્ટિ પર્યાય સક્રિય ઉપર હોવાથી પર્યાય માં કરતા કર્મ દેખીને, પર્યાય માં કરતા કર્મ દેખીને હું કરતા છું. કરતા કર્મ નો પર્યાય નો સક્રિય નો જાણનાર નિષ્ક્રિય પરમાત્મા ક્યાં સુધી એની દ્રષ્ટિ પહોંચે? અરે સ્વદ્રવ્ય ને પરદ્રવ્ય કેટલો તફાવત છે. નિષ્ક્રિય પરમાત્મા સ્વદ્રવ્ય છે, અને જે ચારેય ભાવો જે વિભાવ કયા એ પરદ્રવ્ય છે. નવ તત્વ નો સમૂહ પરદ્રવ્ય છે. તેથી સ્વદ્રવ્ય પરદ્રવ્ય નો કરતા બની શકતો નથી, છતાં કરતા માને તેને અજ્ઞાન ને મિથ્યા દુર્દશા કહેવામાં. શું કહ્યું? બંધ ના કારણ તો જે રાગ ની ક્રિયા, મિથ્યા તો વ્રત કસાય એવી જે વિકારી ક્રિયા થાય છે પર્યાયમાં. પર્યાયમાં રાગ છે, છે ત્યાં સુધી છે, છે ત્યાં સુધી છે. પણ એ છે જયારે રાગ પર્યાયમાં, ત્યારે પણ ભગવાન નિષ્ક્રિય તત્વ એનો કરતા નથી. કેમ કે પર્યાય પર્યાય ને કરે અને પર્યાય ને દ્રવ્ય પણ કરે, એમ એક ક્રિયાના બે કરતા બની શકતા નથી. હું કહ્યું આ ન્યાય બે દ્રવ્ય વચ્ચે આપ્યો છે કે એક દ્રવ્ય પોતે સ્વતંત્રપણે ક્રિયા કરે, એને એક દ્રવ્ય એક પરિણામ ને કરે, અને એ પર્યાય ને એ પરિણામ ને બે દ્રવ્ય કરે, એ દ્વિક્રિયાવાદી મિથ્યા દ્રષ્ટિ છે. એક દ્રવ્ય ના પરિણામ ને એ દ્રવ્ય ના પરિણામ કરે, પણ બીજો દ્રવ્ય પણ એને કરે, એ દ્રવ્ય પણ કરે અને બીજો દ્રવ્ય પણ એને કરે. પાણીની ઉષ્ણ અવસ્થા થઈ, પાણીની તો પાણી એમાં અંતર વ્યાપક થઈને એ વિભાવ ભાવ ને કરે છે, પણ એ પણ કરે અને અગ્નિ પણ એ ક્રિયા ને કરે એ બની શકતું નથી. અત્યારે અહીંયા થોડું દ્રષ્ટાંત છે, હો કૃષ્ણ પર્યાય નો કરતા પાણી છે એમ સિદ્ધ કરવું નથી, પણ અન્ય દ્રવ્ય ની ક્રિયા નો એ કરનાર નથી, પોતાના દ્રવ્ય ની પોતે ક્રિયા કરે. એમ જેમ બે દ્રવ્ય વચ્ચે કરતા કર્મ સંબંધ નો અભાવ છે, એમ સ્વ દ્રવ્ય ને આ પર દ્રવ્ય ચાર પ્રકારના વિભાવ પ્રગટ થાય છે. વિભાવ એટલે વિશેષ ભાવ, ઉદય ઉપસમ ક્ષય ને શોષમ, એ પરદ્રવ્ય છે. જેમ એ પરદ્રવ્ય પરદ્રવ્ય ની ક્રિયા ને કરે છે, પરિણામ પરિણામ ને રચે છે, પરિણામ પરિણામ ને કરે છે, કરતા કર્મ એનું એમાં છે. પણ સ્વદ્રવ્ય નિષ્ક્રિય પરમાત્મા એમાં જતો નથી, સદરૂપો ન ભવતી, તે રૂપે થતો નથી, તે રૂપે થતો નથી. જેમ એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે થતું નથી, તેમ એ તેથી એક દ્રવ્ય બીજા દ્રવ્ય ના પરિણામ નો કરતા બની શકતો નથી. એ અધ્યાત્મ ની પરાકાષ્ઠામાં આ ગુરુદેવે જયારે નારી જતા હતા ત્યારે છેલ્લો સંદેશો આપ્યો, ગુરુદેવ નો છેલ્લો સંદેશો કે આ આત્મા છે જે અકર્તા છે, જૈન દર્શન ની પરાકાષ્ઠા છે. બધાના આત્મા અકર્તા કયો કે નિષ્ક્રિય કયો એક જ છે. અહીંયા અકારક ના વેદક ની વાત ચાલે છે. જ્ઞાયક ભાવ જે શુદ્ધ આત્મા છે એ અશુદ્ધ પર્યાય જે થાય છે સક્રિય, અશુદ્ધ પર્યાયમાં અશુદ્ધતા છે, રાગ છે, પણ એ રાગ નો હું કરતા છું એમ તો નજો, એમ તો એને નજો, હું તો નિષ્ક્રિય છું. એમ જયારે દ્રવ્ય ને તું જોઈશ અને દ્રવ્ય ને જોતા જોતા પર્યાય ને જાણીશ તો એમાં રાગ ની ક્રિયા નહીં દેખાય, પણ એમાં વિતરાગ ની ક્રિયા થાય એમ જાણવામાં આવશે. તને જ્યાં સુધી આ રાગ ને હું કરું છું એવી તારી કરતા બુદ્ધિ છે પર્યાયમાં, ત્યાં સુધી તારી પર્યાયમાં મિથ્યાત્વ તને જણાશે, પણ એ મિથ્યાત્વના પરિણામ નો પણ હું અકારક અવેદક છું. એમ જયારે નિષ્ક્રિય પરમાત્મા ઉપર તારી દ્રષ્ટિ થશે અને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ દઈને ત્યારે પરિણામ ને તું જોઈશ તો એ પરિણામમાં મિથ્યાત્વ તારા જ્ઞાનમાં જ્ઞેય નહીં થાય, પણ સમ્યક દર્શન જ્ઞાનમાં જ્ઞેય થશે તો પણ હું એને કરું છું એમ તારી બુદ્ધિ થશે નહીં, હું એને જાણું છું એમ આવશે. જેની બહુ સૂક્ષ્મ વાત છે એકદમ પરાકાષ્ઠા સંસ્કૃતિ ગાતા એટલે દ્રષ્ટિના વિષયની પરાકાષ્ઠા છે. સમ્યક દર્શન બધાને કરવું છે પણ કરતા બુદ્ધિ રાખી, સમ્યક દર્શન બધાને પ્રગટ કરવું. ગુરુદેવના પ્રતાપે એટલી ભાવના તો બધાને જાગી કે મિથ્યા દર્શન દુઃખરૂપ છે અને સમ્યક દર્શન દુઃખરૂપ છે, માટે અમારે સમ્યક દર્શન કરવું છે. હવે સમ્યક દર્શન કરવાની જેને ભાવના છે એની કરતા બુદ્ધિ છે ત્યાં સુધી સમ્યક દર્શન થઈ શકે. પણ સારું કામ ન કરવું અમારે સમ્યક દર્શન, મિથ્યા દર્શન ન કરવું. રાગ નો અકર્તા છે એ તો બરાબર, અમને વાંધો નથી એમાં, પણ શુદ્ધ પર્યાય ન કરવી. અરે ભાઈ, એક વખત નિષ્ક્રિય પરમાત્મા ને પ્રમત અને અપ્રમત થી રહીત જોતો કરો, એક વખત નવ તત્વ ના ભેદ થી શુદ્ધ નહી થી આત્મા નિષ્ક્રિય આત્મા ને જોતો કરો, એ જોઈને પછી તું પર્યાય ના જ્ઞાન કરીશ તો તારી પર્યાયમાં વિતરાગ ભાવ તને જ્ઞાન રૂપ નહી થશે. સક્રિય તો રહેશે, સક્રિય તો રહેશે, પણ સક્રિય નું વિશેષણ મિથ્યાત્વ જશે અને સક્રિય નું વિશેષણ સમ્યક દર્શન નહીં થશે. સક્રિય કોમન છે, સક્રિય પર્યાય નો અનાદ્યનંદ ધર્મ છે. અનાદ્યનંદ જ્યાં જ્યાં પર્યાય હોય ત્યાં ત્યાં સક્રિય પણ હોય હોય ને હોય ક્રિયા એમાં ત્યાગ કરે છે, ક્રિયા એમાં થાય છે, છતાં એ ક્રિયાના ભાવનો ભગવાન આત્મામાં ભાવ છે. આ દ્રવ્ય અને પર્યાયના ઉત્કટ ભેદ જ્ઞાનની વાત ચાલે છે. આત્મા કેવળ જાણનાર છે, જ્ઞાયક હોવાથી જ્ઞાતા છે એમ તું લે, આત્માને કરતા ન દેખ. હવે તને આત્મજ્ઞાની ગુરુ મળ્યા, 320 ગાથા તારી સામે આવી, શાસ્ત્રમાં શબ્દ પડ્યા છે એના ઉપરના વ્યાખ્યાન થઈ ગયા છે ગુરુદેવના. હવે તું ભાઈ હું કરતા છું એ હઠ છોડી દે, એક હું કરતા છું એ હઠ કરમા મત જા ગિરનાર બાબુલ, હઠ મત કર એમ આવે છે ને, શું કે છે હઠ 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 સજ હઠ સજો એ શું કે છે બોલો. ભગવાન આત્મા સ્વભાવથી જ્ઞાયક જ્ઞાતા જાણનાર જાણનાર દેખનાર સ્વભાવથી હોવા છતાં પણ, એટલે અકર્તા અને અભૌતા હોવા છતાં પણ હું આનો કરનાર, હું આને કરું, હું આને કરું, હું આને છોડું, હું આને કરું, આનો ત્યાગ કરું, હા 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 આ પરિણામને હું કરું હું કરું. ભાઈ હઠ છોડી દે, હવે હઠ છોડ હઠ છોડ, સમય આવ્યો તારો ગાળ પાયો છે. કરતા બુદ્ધિ નો હઠ છોડી દે, કરતા બુદ્ધિ નો હઠ છોડતા પર્યાય નો અભાવ નહીં થાય, પણ પર્યાય પલટે ને સમ્યક સત્સંગ જ્ઞાન માં નહીં શીખશે, પર્યાય નો સર્વથા નાશ નહીં થાય અને સક્રિય પરિણામ પણ રહેશે. પણ સક્રિય પરિણામ છે જેનો હું જ્ઞાતા જાણનાર છું, દ્રષ્ટિ દ્રવ્ય ઉપર આપતા નાયક નો જ્ઞાતા થતા, નિષ્ક્રિય નો જ્ઞાતા થતા સક્રિય નો પણ એક જ્ઞાતા રહે છે તેને વિતરાગ ભાવ કહેવામાં. સ્વયં સટકાર થી ક્રિયા ધ્યા કરે છે, અનંત ગુણ ની અનંત પર્યાય થાય છે, એમાં તારે કઈ પર્યાય ને કરવી, એક પર્યાય ને જ્યાં કરવા જાય ત્યાં અનંત પર્યાય ઉત્પન્ન થઈને નાશ થઈ જશે. આખા બકરા નું એક ટોળું ચાલતું જતું હોય, એમાંથી એક એનો કાન પકડી, એક નો કાન પકડી ને આમ લઈ જાય તો બીજા બધા બકરાઓ આના આડા આવડા વયા જશે. કેનું ધ્યાન રાખી, કેટલા નું ધ્યાન રાખી ભાઈ, એમ એક પર્યાય ની સંભાળ તું લેવા જા કે કશાય ની મસ્તા તો કરવી જોઈએ ને. આટલું જ્ઞાન નું તો ઉઘાડ કરવું જોઈએ ને, એક જ્ઞાન ની પર્યાય ના ઉઘાડ ની સાવધાની માં કરતું તું બુદ્ધિ રાખી રહ્યો છે. અનંત ગુણ ની અનંત પર્યાય જે થઈ તે તો તારા કરતા પણ અપેક્ષા વિના બે કાબુ થઈ છે, માટે તું થાકીને રાજીનામું આપી દે કે પર્યાય નો કરતા નથી પર્યાય નો જ્ઞાતા છું. પણ કેવળ પર્યાય નો જ્ઞાતા નહીં પણ જ્ઞાયક નો જ્ઞાતા થતા, હું તો પર્યાય નો જ્ઞાતા સાદી અનંતતા હું પર્યાય નો જ્ઞાતા રહેવાનો છું. પણ કોઈ કહે એવો નહીં આવે કે સક્રિય પરિણામ ને હું કરું છું એમ સંકેતિ ને દ્રષ્ટિમાં આવતો અલૌકિક કપૂરો આ છે. કરતા બધી હું કરું હું કરું એ જ જ્ઞાનતા સકટ નો ભારજમ સ્વાન તાણે. એને કઈ સર્વજ્ઞ ભગવાન ના મત નો આત્મા ખ્યાલમાં નથી, એ તો ઈશ્વર કરે છે અને હું કરતા નથી એવી મિથ્યાત્વ પૂર્વક ની મંદ કષાય ના પરિણામ ની ભૂમિકામાં ભાવ છે. હું કરું હું કરું એ જ જ્ઞાનતા સકટ નો ભારજમ, હું એને કરું એ મારા સ્વભાવમાં એમ આપણે અહીંયા એવું સારું છે. અરે ભાઈ આ જે પર્યાયો અનંત ગુણ ની સક્રિય રૂપ પર્યાય થાય છે એ પર્યાયમાં કરતા કર્મ છે, દ્રવ્યમાં કરતા પણ નથી. પર્યાયનું કરતા પણ દ્રવ્યમાં નથી, નિષ્ક્રિય છે. પર્યાય સક્રિય થાય છે એની કોણ ના પાડે છે? જો પર્યાયમાં સક્રિય પણ ન હોય તો બંધમુખ ની સિદ્ધિ ન થાય. પર્યાયમાં સક્રિય પણ છે પણ જ્યાં સુધી કરતા બુદ્ધિ છે જ્યાં સુધી બંધ થાય છે અને નિષ્ક્રિય ની દ્રષ્ટિ થતા પર્યાયમાં સંવાદ જરા ને મુક્ત પર્યાય પ્રગટ થાય છે, છતાં હું કરતા છું એમ એની બુદ્ધિમાં જ્ઞાનમાં આવતું નથી. કરતા પણ ભાગે છે અજ્ઞાન છે, અજ્ઞાનનું મૂળિયું કરતા બુદ્ધિ છે, અને જ્ઞાનનું મૂળિયું અકર્તા જ્ઞાતા છો, એનું જ્ઞાનનું મૂળિયું છે. આવા સ્વભાવને દ્રષ્ટિમાં લેતા એને વિખ્યાતનો ભાવ થી અતિન્દ્રિય આનંદનો અનુભવ એને વ્યવહાર નહીં આવે છે. ખરેખર આનંદનો પણ નિશ્ચય કીધો એ ભોગતા થતો એ આવશે. હવે આવશે બીજા બોલમાં. આ તો હજી રાગનો કરતા નથી એમ કે આ વાત આમાં છે અને બીજામાં નથી એમ નહીં. એ મંગલાચરણમાં નમો સમયસારમાં કહ્યું કે સમયસાર એટલે શુદ્ધ આત્મા, કે જે શુદ્ધ આત્મા ભાવ કર્મથી રહિત છે, એટલે મિથ્યાત્વના પરિણામથી જે રહિત છે એવા શુદ્ધ આત્માને ભાવકર્મમાં બધા બોલાવી જાય મિથ્યાત્વ વ્રત કસાઈને. જો અનાદિ અનંત ભાવ કર્મથી રહિત છે આત્મા, પણ તેને સહિત લાગે છે એ અજ્ઞાની છે. મૂલ્યું છે કેમ કે રાગ થી સહિત લાગે એને રાગ નો સ્વામી બનો અને રાગ નો કરતા ભોગતા પણ એની બુદ્ધિ થઈ ગઈ એમાં, એટલે જ્ઞાયક દ્રષ્ટિમાં આવતો નથી. રાગાની પ્રણતિ તે રૂપે નથી. બીજો આગળ બોલ, એનો કરતા ને ભોગતા નથી એમ આવી તદ્રુપો ન ભવતી એમ કહી તે રૂપે નથી. સંસ્કૃતમાં તદ્રુપો ન ભવતી, જો આમાં આગળ છે સંસ્કૃતમાં. બીજી લીટીમાં ત્રીજો પારો, બીજા પારાની બીજી લીટી તદ્રુપો ન ભવતી સંસ્કૃતમાં છે. બંધ કારણ ભૂતા યા ક્રિયા રાગાની પ્રણતિ હિ તદ્રુપો ન ભવતી એ સંસ્કૃતમાં આગલા પાના ઉપર છે, છઠ્ઠા પાના ઉપર આમાં લખેલું. એનું આ ગુજરાતી છે અને આ તો 800 વર્ષ પહેલા શાસ્ત્ર કાલપત્ર ઉપર લખાયેલું છે. આ કઈ સોનગઢ ની કૃતિ નથી, આ સોનગઢમાં રચાયેલું નથી શાસ્ત્ર, એ તો માત્ર એનો અનુવાદ અક્ષરે અક્ષર થયો છે. સંસ્કૃત એટલા માટે આપ્યું છે કે આ કઈ સોનગઢ ના ઘરની વાતો નથી ને, કેમ કે આને કઈ ક્રિયા કરવી નથી, પુરુષાર્થ કરવો નથી, લાડુ ખાન અને મોક્ષ ના ના, અને કઈ ક્રિયા કરવી નથી, ક્રિયા ઉડાડે છે. સોનગઢ ના સંતે ક્રિયા ઉડાડી. અરે જે ક્રિયા ને માનતો નથી તે વિચાર દ્રષ્ટિ છે. મોક્ષ ના કારણે જે ક્રિયા થાય છે મોક્ષ માર્ગ ની સમય કૃષ્ણ નામ ચારિત્ર ના પરિણામે ક્રિયારૂપ છે. એ ક્રિયા મોક્ષ નું કારણ થાય છે, એ જે મોક્ષ માર્ગ ની ક્રિયા ને ઉડાડે છે એ વિચાર દ્રષ્ટિ છે. અને બંધના કારણભૂત જે ક્રિયા રાગાદી ની અજ્ઞાની થાય છે, જેથી બંધ પણ થાય છે, ચાર ગતિ પણ ઘટે છે. કોણ કે ક્રિયાને કોણ ઉડાડે? ક્રિયા તો પર્યાય નો સ્વભાવ છે, ક્રિયા તો પર્યાય નો સક્રિય પણ એ તો પર્યાય નો સ્વભાવ છે. એ સક્રિય ના બે વિશેષણ છે, એક મિથ્યાત્વરૂપ વિભાવ પરિણામ એ સક્રિય નું વિશેષણ છે, અને વિતરાગી ભાવ સમેત ના ચારિત્ર ના શુદ્ધ પરિણામ એ પણ સક્રિય નું વિશેષણ છે. સક્રિય તો અનાદ્યનંદ છે, અનાદ્યનંદ પર્યાયમાં સક્રિય પણ, પર્યાયમાં સક્રિય પણ અનાદ્યનંદ છે. ક્રિયાને ઉતારે છે, કોણ ક્રિયાને ઉતારે? એને એમ થાય તો ગુણ થી ધર્મ થાય ને, એ ક્રિયા ઉડાડી. પણ એ ક્રિયા તો ઉડાડવા જેવી જ છે. એ ભાવથી બંધ થાય, તે ભાવથી મોક્ષ ન થાય. ગુણથી ધર્મ બિલકુલ છાટો પણ થતો નથી. ગુણથી બંધન થાય, ગુણથી મોક્ષ થાય. આ વાદ વિવાદ નો વિષય નથી હો. હમણાં જો તું 22 જયપુર થી ત્યારે એક ભાઈ શાસ્ત્ર આપણે ગુરુક્ષુ ભાઈ શાસ્ત્ર લેવા ગયા પંડિતજી પાસે. તે પંડિતજી એ કહ્યું ક્યાંથી આવું છો? કે જયપુર ટોટલ મકમાર. ઠીક, તમે તો સોનગઢ વાળા લાગો. એ તો સોનગઢ વાળા તો કે તમારે બીજા પુસ્તક ની શું જરૂર? તમારે તો એક સમય ધારવાનું છે, કેમ કે તમારે તો ક્રિયા કઈ કરવી નથી. ક્રિયાને તો તમે માનતા નથી, ક્રિયાને તમે ઉડાડો છો, માનતા નથી એમ. ઉડાડો છો એમ ને કહ્યું, પણ ક્રિયાને તમે માનતા. ઠીક, બોલા ભાઈ મને વાત કરી આવી છે. એક કલાક નું વાંચન હતું દોઢ જરૂરી કઈ નથી, પછી સાંભળવા આવશે તો વાંધો નહીં આવે. સાંભળવા આવ્યા પહેલે શરૂઆત કરી કે જે કોઈ ક્રિયાને ઉડાડે છે એ ક્રિયાને માનતો નથી એ દિગંબર મત થી બહાર છે, મિથ્યા નથી. જેથી ચાર ગતિમાં જીવ રખડે છે એ ક્રિયાનો ક્રિયાપણે સ્વીકાર છે, પણ એ ક્રિયા બદલું કાળ એ ક્રિયા છોડવા જેવી છે, એ ક્રિયા ત્યાગવા યોગ છે. અને બીજી ક્રિયા ગ્રહણ કરવા યોગ છે. ત્યારે મોરી પાછી ક્રિયા તો આવી કઈ ક્રિયા? કે સ્વભાવનું અવલંબન લઈને સર્વજ્ઞાન ચારિત્રના જે પરિણામ થાય એ ક્રિયા છે. એ ક્રિયા તો ત્યાં સુધી કહ્યું કે સર્વજ્ઞાન ચારિત્રના પરિણામ તો નિયમ થી કરવાનું છે. નિયમ ધાર માં એમ પણ આવ્યું ત્યારે પછી વાંચન પૂરું થયા પછી ભાઈ 15-20 મિનિટ સુધી એને પ્રમોદ આવી ગયો. હા 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 હા, આ તો ક્રિયાને માને છે એકદમ આગમથી અનુકૂળ છે. આ વાત પંડિતજી જે વાત કરી છે આગમથી, કેમ કે આગમ નો ભણનારો હતો નહી, પણ કઈ પરિચય નહીં, કઈ પૂછે નહીં, એમને વળી કાઢીને ભાગે કે પુણ્યની ક્રિયા ઉડાડે છે, પુણ્યની ક્રિયા ઉડાડે છે. પણ પુણ્યની ક્રિયા ઉડાડે છે તો વિતરાગી ક્રિયા થાપે છે એમ તો લક્ષ્મણ લે. આ વિતરાગી ક્રિયા કોણ ઉડાડે છે? ક્રિયાનું કરતા પણ નથી, પણ ક્રિયાનો અભાવ ક્યાં છે? વિતરાગી ક્રિયાનો ભગવાન આત્મા કરતા નથી, કરતા બધી છોડાવી છે. કે ક્રિયાને ઉડતી ક્રિયા ક્યાંથી ઉડે? પર્યાય નથી તો દ્રવ્ય નથી, પર્યાય નથી તો દ્રવ્ય નથી. પર્યાયમાં સક્રિય પણ અનાદ્યનંદ છે અને દ્રવ્યમાં અનાદ્યનંદ નિષ્ક્રિય પણ છે. તો માન કે નમાન, તારો સ્વભાવ તો ત્રણેય કાળ કરતા ને અભોગતા, એકલો જ્ઞાતા સ્વભાવ છે તારો. હા, તો માન તો તારી ભલિયારી છે, તું સુખી થાય, અને ન માન તો તારી હોનાર એવી છે. એમાં કોઈ શ્રી ગુરુ શું કરે એ વખત
ચાલે છે. એમાં મારું સાથ છે, જ્ઞાન ચક્ષુ નામનું પુસ્તક છે, એમાં મૂળ જે સંસ્કૃત એનો અનુવાદ ગુજરાતી છે. એવી જ રીતે સિદ્ધાંતમાં કહ્યું છે કે આચાર્ય ભગવાન પોતે જે વિષય રજૂ કરવા માંગે છે કે આત્મા ત્રણેય કર્તા અને અભોક્તા છે. આત્મા જગતના કોઈ પદાર્થ જળ ચેતન જે પરમે છે એનો ત્રણ કાળમાં એ કરતા નથી. કેમ કે જગતના પદાર્થો ક્રિયાવાન છે, જળ અને ચેતન પદાર્થ પર્યાયે પરિણામે એની અંદર સ્વતંત્ર ક્રિયાઓ થયા કરે છે. તે કારણે આ નિષ્ક્રિય જ્ઞાયક ભગવાન આત્મા એ પર પદાર્થની જળ અને ચેતન એની ક્રિયાનો કરનારો નથી એમ તું જાણ. એવા આત્માને જાણ જે જ્ઞાયક આત્મા શુદ્ધ આત્મા જગતના જળ અને ચેતન પદાર્થની અંદર સ્વતંત્રપણે સમય સમય સમયે એની અવસ્થાઓ થાય છે, આવે છે, જાય છે એવી એની પર્યાયની લાયકાત છે. તેથી આખા વિશ્વના પર્યાય ધર્મથી જોવામાં આવે તો એ પરિણામ સક્રિય છે, એમાં ક્રિયા થાય છે. અને તે કારણે થતી ક્રિયાનો આત્મા જ્ઞાતા થઈ શકે, પણ એનું કરતા ત્રણ કાળમાં બની શકતો નથી. છતાં પણ હું કેવળ અરિહંત પરમાત્માની માફક 100% જાણનારો છું, એના જાણવાના સ્વભાવને મારા જાણવાના સ્વભાવમાં કિંચિત માત્ર ફેર નથી નિશ્ચયે, જેવી અરિહંત પરમાત્મા ને સિદ્ધ પરમાત્મા કેવળ જ્ઞાતા છે, એમ મારો આત્મા પણ કેવળ જ્ઞાતા છે. એવા સ્વભાવને તે અનાદિ કાળથી લક્ષમાં નહીં લેતો. સ્વભાવે અકર્તા જ્ઞાતા હોવા છતાં પણ જગતના જે પદાર્થો સ્વયં પરણવે છે એ ક્રિયા સંપન્ન પદાર્થો છે. ક્રિયા સહિત એ બધા દ્રવ્યો છે, એની સ્વતંત્રપણે જળ ચેતનની ક્રિયા થયા કરે છે. એના એ પોતાના જ્ઞાનમાં એની ક્રિયાનો પ્રતિભાસ દેખીને એ ક્રિયાનો જાણનાર છું એમ લક્ષમાં નહીં લેતો. એ ક્રિયાઓનો જ્ઞેયની ક્રિયાઓનો જ્ઞાનમાં પ્રતિભાસ એટલે જાણવામાં આવે છે ત્યારે તે આત્મા પોતાના જ્ઞાન સ્વભાવને જાણક સ્વભાવને ભૂલીને જે ક્રિયા પરની જણાય છે એનો હું કરતા એમ અભિમાન કરીને પોતું મિથ્યાત્વનું અજ્ઞાનનું એ પાપ કરે છે. એ અધર્મ દ્રષ્ટિ છે, અધર્મ દશા છે. હવે અહીંયા આચાર્ય ભગવાન ફરમાવે છે કે એ વાતો દૂર રહો, કેમ કે એ વાતો અમે કરતા કર્મ અધિકારમાં બધી વાત ન્યાયથી યુક્તિથી અમે કહી ગયા છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામનો કરતા બની શકતો જ નથી. મને જે એમ માને કે આત્મા જળ ચેતનના પદાર્થનો કરતા છે એ સર્વજ્ઞ ભગવાનના મતથી બહાર છે, અજૈન છે. મને બીજા આશીર્વાદ આપે તો સુખી થાઉં, અને હું બીજાને આશીર્વાદ આપી શકું છું એ મૂંઢ અજ્ઞાની પ્રાણી છે. જગતના બધા જીવો કેવળ પોતાના જ્ઞાન ભાવથી સુખી થઈ રહ્યા છે, અને કેવળ પોતાના સંવેદના ભાનથી આત્મા સુખી થાય. બીજો બીજાને કઈ સુખી કરે કે દુઃખી કરી શકે એ વસ્તુની વ્યવસ્થા એમાં બિલકુલ છે નહીં. જગતના પદાર્થો સ્વયં પરણમે છે, એ જ્ઞાનમાં જાણતું હોય ને પણ એને હું કરું છું એ બુદ્ધિ છોડી દે. હવે એના કરતા આગળ એક વાત વધારે અહીંયા સૂક્ષ્મ કહેવા માંગે છે. એવી રીતે સિદ્ધાંતમાં કહ્યું છે કે નિષ્ક્રિય શુદ્ધ પારનામી ભાવ, અર્થાત શુદ્ધ પારનામી ભાવ નિષ્ક્રિય છે એટલે ક્રિયાથી રહી છે. ક્રિયા પરિણામમાં થાય છે, દ્રવ્યમાં ક્રિયા થતી નથી. સોનાની જે અવસ્થા થાય છે એ અવસ્થા એક અવસ્થા બદલે ને બીજી અવસ્થા આવે, એક જાય બીજી થાય, એ પર્યાયમાં અવસ્થામાં પરિણામમાં ક્રિયા છે. સોનું જે દ્રવ્ય પદાર્થ છે એ નિષ્ક્રિય છે, એ ક્રિયાથી આ સોનું ભીન છે, રહી છે. સોની તો એની સ્વયં સિદ્ધ થતી સોનાના ઘાટની અવસ્થા એને તો સોની તો કરતો જ નથી. એવો વ્યવહાર પણ એને લાગુ પડતો નથી. પણ જે સોનું છે એ સોનું છે તો ઘાટ થાય છે એમ પણ નથી. સોનું દ્રવ્ય નિષ્ક્રિય છે, એ સક્રિય થતા પરિણામે કરે નહીં. એ તો દ્રષ્ટાંત છે. એમાં ભગવાન આત્મા જ્ઞાયક જ્ઞાન મૂર્તિ આત્મા જ્ઞાન ચક્ષુ છે. આ પુસ્તક નું નામ છે, સ્મરણાર્થે આ પુસ્તક બહાર પડ્યું છે. પ્રભુભાઈ ક્યાં એમને આ આપણું માનસ્તંભ ની રચના કરી, કામકાજ દેખરેખ દાદુ સભ્ય તો વાત છતાં પણ એ સરળ પરિણામી જીવ હતો. સરળ પરિણામી જીવ પણ જગતમાં થોડા હોય છે. એ છે કે હવે આ ભગવાન જે આત્મા છે એ જ્ઞાન એની ચક્ષુ આંખ છે. આ બે ચક્ષુ છે કોડા નહીં, ત્રીજી આંખ આત્માની જ્ઞાન આંખ છે, અંતરાંક જ્ઞાન એનો સ્વભાવ છે. અને જ્ઞાન નો સ્વભાવ કેવળ જાણવું છે, આત્માનો સ્વભાવ જ્ઞાન છે અને જ્ઞાન નો સ્વભાવ કેવળ જાણવું છે. નિશ્ચયથી સ્વને ને વ્યવહારે પરને, પણ જાણવું જાણવું ને જાણવું છે, પણ કરવું વસ્તુના સ્વભાવમાં નથી. અહીંયા આવે કે છે કે એ નિષ્ક્રિયનો અર્થ શું, કે બંધના કારણ બુદ્ધિ ક્રિયા આ પ્રકારના કર્મનો બંધ થાય અથવા તો ભાવ બંધ થાય એનું કારણ આશ્રવ અને દ્રવ્ય બંધ થાય એનું કારણ એ નિમિત્ત ભાવ બંધ, એ ક્રિયા રાગાદી પરિણતિ તે રૂપ નથી. તેથી તે આત્મા એ રાગ નો દ્વેષ નો ક્રોધ નો માન નો માયા નો આ ઉપવાસ નો વિકલ્પ ઉત્પન્ન થાય એનો ભગવાન આત્મા કરતા નથી. આજે આ પચકણ કે આહાર ના ને પાણી ના એનો ત્યાગ કર્યો એવો એક ઈચ્છા એવો એક વિકલ્પ, એ વિકલ્પ નો કરનારો આત્મા નથી, તો એ વિકલ્પ થી આત્મા ને લાભ નથી થાય. કેમ એ રાગ નો આત્મા કરતા નથી, કે શુદ્ધ ચિદાનંદ પરમાત્મા નિષ્ક્રિય દ્રવ્ય સ્વભાવ એ સક્રિય એવા રાગ ના પરિણામ માં જતો નથી, વ્યાપતો નથી, ફેલાતો નથી, એમાં પથરતો નથી, તદ્રુપો ન ભવતી તે રૂપે થતો નથી. દ્રવ્ય સ્વભાવ નિષ્ક્રિય પરમાત્મા છે, બધાના આત્મા શક્તિ એ પરમાત્મા છે, બધાના આત્મા શક્તિ એ સિદ્ધ સમાન છે. એવો જે નિજ દ્રવ્ય સ્વભાવ ભાવ નાયક ભાવ નિષ્ક્રિય પરમાત્મા, તે રાગ ના પરિણામ પાપ ના ઉઠે કે પુણ્ય નો રાગ ઉઠે આવે કરે નહીં, આવે આવે એને કરે નહીં. નિષ્ક્રિય ને જાણતા સક્રિય ને જાણે, જ્ઞાયક ને જાણતા પરાશિત પરિણામ હોય રાગના એને કેવળ જાણે પણ એને કરે નહીં, રચે નહીં. કેમ કે તે રૂપે આત્મા થતો નથી, તેથી તેનો કરતા નથી. એમ પુણ્ય પાપ ના પરિણામ માં હવે તું કરતા બુદ્ધિ છોડી દે, કે પુણ્ય ને પાપ ના પરિણામ હું કરું છું હું કરું છું એ અભિમાન છોડી દે. જીવ તો ખરેખર એકાંતે એનો જ્ઞાતા પણ નથી, એ ખરેખર તો જ્ઞાતા જ્ઞાયક નો છે આત્મા. અને જ્ઞાયક જ્ઞાન માં આવતા, જ્ઞાયક ભાવ પોતાના સર્વ જ્ઞાન માં આવતા, જરા અસ્થિરતાના રાગાદી ભાવ સાધક ને પણ થાય એને જાણે છે સાધક નું જ્ઞાન. પણ એ પાંચમા વ્રત ના પરિણામ કે દેશ વ્રત ના પરિણામ કે દેવગુરુ શાસ્ત્ર ની સત્તા નો વિકલ્પ એનો ભગવાન આત્મા કરનાર છે એમ તું હવે ન દેખ. એ કરતા પડતા વર્તાપણા ની બુદ્ધિ ના ગોળ ને હવે છોડો. વર્ધવ્ય પ્રત્યે લાગેલા ગોળ ને હે ભવ્ય આત્માઓ હવે તો છોડો. એ પરપદાર તમારા નથી, મારા મારા કરીને તારું ભાવ મરણ થાય કે તું દુઃખી થઈ ગયો છો તો પણ દેહ તારો થવાનો નથી. પુત્ર પુત્રી ભાઈ ભગીની ભાર્યા એ તારા થવાના નથી. તું તો એક ભગવાન જ્ઞાનાનંદ પરમાત્મા છો, હું તો મને જાણું ને આનંદ ને માણું અને જ્ઞાન પ્રગટ થાય એ પર ને જાણે ને પર્યાય ને પણ પોતાના પરિણામ ને ન કરે ને પરના પરિણામ ને પણ કરે નહીં. જેમ અરિહંત ભગવાન, જેમ અરિહંત ભગવાન એના પરિણામ નો કરતા નથી. અનંત જ્ઞાન અનંત દર્શન અનંત સુખ કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું છે એનો દ્રવ્ય સ્વભાવ એનો કરતા નથી, લોકાલોક ને જાણે પણ એનો કરતા નથી. એ પ્રત્યેક આત્માના સ્વભાવ નિજ ભાવ મૂળ ભાવ કેવળ નિષ્ક્રિય હોવાને કારણે થતા પરિણામ ની ક્રિયા નો આત્મા કરતા નથી. પુણ્ય પાપ નો આત્મા હું કરતા છું એવી બુદ્ધિ છે ત્યાં સુધી એના પરિણામમાં પુણ્ય પાપ આવશે.
હું કરતા ને પુણ્ય પાપ મારા પરિણામ જે થાય આ મારા પરિણામ થયા, મારામાં થયા, એ પરિણામ મારા છે. એમ જ્યાં સુધી એમાં પરિણામમાં મમતા છે, પુણ્ય પાપ ના પરિણામ મારા એવી મમતા છે, દેહ માં મમતા છે ત્યાં સુધી દેહ મળશે, અને પુણ્ય પાપ માં મમતા છે ત્યાં સુધી પુણ્ય પાપ એને મળશે પણ એને ધર્મ મળશે નહીં. માટે પુણ્ય પાપ નો પણ હું કરતા નથી, કેમ કે તે રૂપે હું થતો નથી, માટે નિષ્ક્રિય છું, એટલે જ્ઞાતા છું, એટલે જ્ઞાયક છું, એટલે જાણનાર છું, પણ કરનાર હું નથી. એટલી વાત તો કાલ વિસ્તાર થી આવી હતી. હવે બીજી વાત આજે, અને મોક્ષ ના કારણ ભૂત એ ક્રિયા. આ ક્રિયા શબ્દ આમાં કયો છે? પર્યાય છે ને, એ ક્રિયાવાન છે. સક્રિય કાલ આપણે વાત કરી હતી ને, સક્રિય દ્રવ્ય નિષ્ક્રિય અને પરિણામ સક્રિય, એ આમાં શબ્દ છે ક્રિયા. પર્યાય નું વિશેષણ છે ક્રિયા છે, એ પર્યાય નું વિશેષણ છે, અને નિષ્ક્રિય છે એ દ્રવ્ય નું વિશેષણ. વિશેષણ એટલે દ્રવ્ય નો સ્વભાવ. મોક્ષ ના કારણભૂત આ પરિપૂર્ણ કેવળ જ્ઞાન પ્રગટ થાય એનું જે કારણ, નિશ્ચય મોક્ષ નો માર્ગ, ધર્મના પરિણામ એવા જે નિશ્ચય રત્ન ત્રયના પરિણામ પ્રગટ થાય, પ્રગટ થાય હો, ઘરે નહીં જીવ, પ્રગટ થાય મોક્ષ ના કારણભૂત. મોક્ષ છે તે કાર્ય છે, મોક્ષ છે તે કાર્ય છે, અને એનું જે કારણ છે તે પાંચમા આવર્ત ના પરિણામ. એનું કારણ મોક્ષ નું કારણ નથી, કેમ કે પાંચમા આવર્ત ના પરિણામ બંધ નું કારણ છે, એ મોક્ષ નું કારણ થઈ શકે નહીં. એમ દેશરથ ના શ્રાવક, સાચા શ્રાવક ના દેશરથ નો શું વિકલ્પ? 11 પરિમાણ નો વિકલ્પ પણ બંધ નું કારણ છે, એ મોક્ષ નું કારણ નથી. અને અવિરત સમ્યક દ્રષ્ટિને સાચા દેવગુરુ શાસ્ત્ર નું શ્રદ્ધા ને ભક્તિ નો રાગ એ બંધ નું કારણ છે, પણ મોક્ષ નું કારણ નથી. હવે મોક્ષ નું કારણ તો મોક્ષ નો માર્ગ છે, કે જે મોક્ષ નો માર્ગ રાગા દીધી રહી છે. મોક્ષ નો માર્ગ એટલે કે જેવો આત્મા નો સ્વભાવ છે એવું સ્વસંવેદન જ્ઞાન, અને એવી જેની પ્રતીતિ, જેવો જાણવામાં અનુભવમાં આવ્યો એવી પ્રતીતિ, અને એમાં જ ઠરવું એવી ચારિત્રની દશા, એ ત્રણેય અંશ વિતરાગી પરિણામ છે. એ નિશ્ચય મોક્ષ નો માર્ગ તે મોક્ષ નું કારણ છે. મોક્ષ જે કાર્ય અને એનું કારણ છે શુદ્ધ આત્મા ને આશ્રય ઉત્પન્ન થયેલા અકસાય વિતરાગી પરિણામ. એ પરિણામ પૂર્ણ પરિણામ નું કારણ છે, એવા પરિણામ નો પણ ભગવાન આત્મા કરતા નથી. મોક્ષ નું કારણ એવો જે મોક્ષ માર્ગ એનો પણ ભગવાન આત્મા કરતા નથી. કેમ કે હું કેમ કરતા નથી કે મારો સ્વભાવ નિષ્ક્રિય છે અને આ મોક્ષ માર્ગ એ સક્રિય પરિણામ છે. ભલે વિતરાગી પરિણામ હો પણ એ સક્રિય છે, એમાં ક્રિયા થાય છે. ક્રિયા પર્યાય ની ફેરણી, નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટ થાય, શુદ્ધિ ની પ્રગટતા થાય, પછી સમય સમયે શુદ્ધિ ની વૃદ્ધિ થાય, આનંદ ની પણ વૃદ્ધિ થાય, એવા થતા પરિણામ ને પણ જાણવું એ સ્વભાવ છે, એ પરિણામ ને કરવું એ પણ આત્મા નો સ્વભાવ નથી. કેમ એ સ્વભાવ નથી? કે તદરૂપો ન ભવતી, તે રૂપે આત્મા થતો નથી. પોતાના નિર્વિકારી વિતરાગી જે પરિણામ પોતાને આશ્રય થયા, નિષ્ક્રિય ને આશ્રિય સક્રિય એવા વિતરાગી પરિણામ થયા ધર્મના, એ ધર્મના પરિણામ ને પણ ભગવાન આત્મા જાણે છે. પણ એ પરિણામ ને હું કરું એવી એનામાં બિલકુલ કરતા બુદ્ધિ આવતી નથી.
અને જેને પુણ્ય પાપ ના પરિણામ વર્તે છે, સમ્યક દર્શન આદિ પર્યાય પ્રગટ થઈ નથી, એની પહેલા એની એવી ભાવના કરી ઝીલી ન જાય. આ વાત ઝીલાય ની એવી છે, પણ જો ઝીલાઈ જાય તો એ જીવી જાય, મરે નહીં. એનો મોક્ષ થાય કાળમાં, એને ભવિષ્યમાં મૃત્યુ આવે. શું કહે છે કે મોક્ષ ના કારણ મોક્ષે કાર્ય, મોક્ષે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, આઠ કર્મ ના અભાવ પૂર્વક જે પૂર્ણ આનંદ ની પ્રાપ્તિ. મોક્ષ ની વ્યાખ્યા શું છે? પૂર્ણ આનંદ ની ઉપલબ્ધિ, પ્રાપ્તિ. એને સર્વજ્ઞ દેવાદી દેવ પરમાત્મા મોક્ષ ની પર્યાય કહે. એ કાર્યરૂપ છે, એ કાર્યનું કારણ, એ કાર્યની જાતના જ વિતરાગી પરિણામ. જે કાર્યનું કારણ થાય, કાર્યમાં વિતરાગતા અને એનું કારણ રાગ, એમ ત્રણ કાળમાં બનતું નથી. મોક્ષ નું કારણ, કારણભૂત જે ક્રિયા, એટલે નિશ્ચય રત્ન કરીના સંગત પશુના ચારિત્રના અકશાય વિતરાગી નિર્વિકારી પરિણામ, એવી જે ક્રિયા શુદ્ધ ભાવના પરિણતિ, શુદ્ધ ભાવના પરિણતિ, શુદ્ધ ભાવ નહીં પણ શુદ્ધ ભાવના પરિણતિ. શુદ્ધ ભાવ તો આત્મા છે, અને એની જે ભાવના, ભાવના એટલે એની અંતર સન્મુખ થઈને એમાં ઉપયોગને જોડી દેવો, એમાં એકાગ્ર ચિંતા નિરોધ ધ્યાન, કોઈ પણ પ્રકારની ઈચ્છા ચિંતાનો નિરોધ કરીને ઉપયોગને સંકેલીને તે પોતાના શુદ્ધાત્મામાં ધ્યાનસ્થ અવસ્થામાં જઈ જવું, એનું નામ શુદ્ધ આત્માની ભાવના કહેવામાં આવે છે. આત્માની ભાવના ભાવતા લય જીવ કેવળ જ્ઞાન, શબ્દ છે આત્માની ભાવના ભાવતા લય જીવ કેવળ જ્ઞાન, લય જીવ કેવળ જ્ઞાન. એના અંગ ક્યાંય, શબ્દ ક્યાંય, વિકલ્પ ક્યાંય. એ તો માનસિક એકાગ્રતા પણ નથી ભાઈ, શું વાત કરવી. આત્મિક એકાગ્રતા ના તો વાત જ ક્યાં કરવી, પણ માનસિક એકાગ્રતા નથી. માનસિક એકાગ્રતા ના પણ એની દેહ મન વાણીની ક્રિયામાંથી પણ ચંચળતા ખસી જાય. દેહ મન વાણીની ક્રિયામાં અને એના મનની ચંચળતા પણ ઉસરતી જાય, અને જેને દ્રવ્ય સ્વભાવ પર મીઠ માંડી એને આત્માનો અનુભવ થાય. આત્માના અનુભવ થાય તો પણ અનુભવની જે મોક્ષ માર્ગની ક્રિયા, એનો હું કરનાર છું એવું અભિમાન સાધકને હોતું નથી. આ પરિણામ પણ સહજ થયા છે, આ પરિણામ મારા કીરા થયા છે એમ જોવામાં આવતું નથી. થાય છે એને જાણું છું, થાય છે એને કરવું હોય શકે, ન થાય એને કરવું ન હોય, થાય એનું કરવું ન હોય. થાય એનું જાણવું હોય આત્માના લક્ષે, એકાંત પર્યાય નું લક્ષ નહીં. એક નાયક નો જ્ઞાતા થાય ત્યારે પર્યાય નો જ્ઞાતા કહેવાય, નાયક નો જ્ઞાતા ન થાય તો પર્યાય નો જ્ઞાતા ન કહેવાય, પર્યાય નો કરતા બને છે. કેમ કે દ્રષ્ટિ પર્યાય ઉપર છે, દ્રવ્ય દ્રષ્ટિ થઈ નથી. દ્રવ્ય સ્વભાવ જે પોતાનો આત્મા નિષ્ક્રિય પરમાત્મા, એને તો જ્ઞાન ને પ્રતીતમાં લીધો નથી,
અને આ પર્યાય થાય કે થાય છે એનો હું જાણનાર છું, પણ એને કોણ જાણે કે અકર્તા થાય ઈ અને અકર્તા નું લક્ષ નાયક ઉપર જાય છે ત્યારે એનો અનુભવ થાય. પછી દ્રષ્ટિ અંતર્મુખ એને ઉપયોગ બહાર જાય તો પણ જ્ઞાતા છે. દ્રષ્ટિ અંતર્મુખ રહી જાય અને ઉપયોગ ઇન્દ્રિય જ્ઞાન નો બહાર જાય તો પણ એ જ્ઞાતા ભાવે પરણવે છે, એને કરતા બુદ્ધિ આવતી નથી. અલ્પકાળમાં એની મુક્તિ થાય. મોક્ષના કારણ બુદ્ધિ ક્રિયા શુદ્ધ ભાવના પરણતી. શુદ્ધ ભાવના શબ્દ છે, શુદ્ધ ભાવની, શુદ્ધ ભાવના એટલે એકાગ્રતા. શુદ્ધ આત્માના સ્વભાવમાં એકાગ્ર થવું, ઉપયોગને આત્મામાં જોડી દેવું, ઉપયોગને આત્મામાં જોડવો તેને યોગ કહેવાય અને એને યોગી કહેવાય. યોગ એટલે ઉપયોગને આત્માના સ્વભાવમાં અંતર્સન્મુખ થઈને જોડવો, એટલે કે ઉપયોગનો વિષય જ્ઞાયક બનાવવો, એનું નામ યોગ. અને એ પર્યાય ને દ્રવ્ય ને અભેદ ગણીને એને યોગી પણ કહેવામાં, જે ક્રિયા શુદ્ધ ભાવના પણ નથી તે રૂપ પણ નથી, તે રૂપ પણ નથી. રાગની ક્રિયાનો તો કરનાર નથી આત્મા, પણ વિતરાગે પર્યાય સહજ પ્રગટ થાય એનો કરનાર આત્મા છે, એનો કરનાર હું છું. જો એનો એક કરનાર ક્યારે થાય કે એ રૂપ થઈ જાય. ક્ષણિક પર્યાય નાશવાન સાપેક્ષ એ રૂપ, જો નિત્ય દ્રવ્ય ધ્રુવ પરમાત્મા એ પરિણામમય થઈ જાય, પરિણામ રૂપ થાય તો એ પર્યાયને કરે, પણ જો એ પરિણામ રૂપ થઈ જાય તો દ્રવ્ય નો નાશ થઈ જાય. કેમ કે પર્યાય ના નાશે દ્રવ્ય નો નાશ થાય, પણ એને માત્ર જાણે પણ કરે નહીં. આહા, મોક્ષ માર્ગ ના પરિણામ નો આત્મા કરતા નથી એવા અકર્તા ને એક વખત જોઈ લે. અકર્તા શ્રદ્ધા જ્ઞાન માં આવતા તે સમયે સહજ કરતા બુદ્ધિ વિના ધર્મ ના પરિણામ પ્રગટ થઈ જાય. ધર્મ ના પરિણામ ને પ્રગટ કરવું એ ઉપદેશ નું વાક્ય. ધર્મ કરો, સમ્ય તત્વ પ્રગટ કરો એ ઉપદેશ બોધ છે, સિદ્ધાંત બોધ એ નથી. નિબંધ માં આવે છે ઉપદેશ બોધ ને સિદ્ધાંત બોધ. એક જામનગર માં ઘણા વર્ષ પહેલા ની વાત છે, 20 વર્ષ ત્યાં, કે ભાઈ નું નામે હું ભૂલી ગયો, હે હા એમ કે ભાઈ મોટા, પણ કિંમત ના આખે પાને પાના મોઢે, હો પાને પાના મોઢે બધા મોઢે, એને શાસ્ત્ર ઉઘાડવું ના પડે છે. કે ભાઈ થોડી આપણે ચર્ચા કરવી છે, કરીએ ચાલો બેઠા ગયા. પછી ઘણી વાતો એ કરવા મીડા શ્રીમદ, મેં કહ્યું શ્રીમદ રાજકૃષ્ણજી ની અંદર બે પ્રકાર છે ખ્યાલમાં છે. મને કે શું, એક ઉપદેશ બોધ ને એક સિદ્ધાંત બોધ, વાતો ખ્યાલમાં જ નથી. ઉપદેશ બોધ માં એમ કહેવાય, હે ભવ્ય પ્રાણીઓ, તમે ધર્મ કરો તો સુખી થશો, ધર્મ કરો તો સુખી. પણ સિદ્ધાંત બોધ ની વાત અલગ ને, વ્યવહાર થી વ્યવહારી જન ને સમજાવવાના વાક્ય જુદા, વ્યવહારી જીવને વ્યવહાર થી પેલા કલકત્તા કઈક રહેતા હેમચંદભાઈ જામનગર પેલા કેટલા વર્ષ, 20 વર્ષ થઈ ગયા છે લગભગ. એ છે ભગવાન આત્મા એક વખત. અરે શ્રીમદે તો ગુરુદેવ ખાધ્યો, હો હા એ શ્રીમદ એક અવતારી પુરુષ છે, કઈ શંકા કરશો નહીં એમ ગુરુદેવ વારંવાર કહેતા હતા. એમાં પણ હેતુ હોય, એમાં પણ એના એક એક વચન માં હેતુ હોય. એને ખ્યાલ આવે બધાના ઘેરા જોઈને કે આને બહુ બેસતું નથી, નાને બેસે છે, બધી ખબર પડે. એને પૂછવું ના પડે તમને બેસે છે કે નહીં, કેમ કે દર્પણ જ્ઞાન દર્પણ માં સામા જીવના અભિપ્રાય પૂર્વક ના પરિણામ નો પ્રતિભાવ.
અંબાજીના જ્ઞાન માં આવે એ અરીસો હતો. જ્ઞાન દર્પણ માં જણાય જાય, પૂછવું ન પડે. ચેરો ને એની આંખ ને એની ચેષ્ટા અને એની ચહેરાની જે ઉર્મીઓ, એ ઉર્મી માં થતી વધઘટ, એ બધો એને ખ્યાલમાં ગંભીર બોલે નહી. એની કઈ હોય ધીર ને ગંભીર, જ્ઞાની ધીર ને ગંભીર હોય છે, ધીરા હોય. ભગવાન આત્મા કરતા એટલે જ્ઞાયક એટલે જ્ઞાતા હોવા છતાં પણ હું જાણનાર છું એ ભાવને ભૂલી ગયો અને હું કરનાર છું, જાણનારો છું એ ભૂલાઈ ગયો અને હું કરનારો છું એવું અજ્ઞાન અનાદિ વારંવાર એનું અંતરમાં અધ્યન મનન કરવા જેવી વાત છે. પણ શું થાય, આ તો નિશ્ચયની વાત છે એમ કરીને ઉડાડે ઉડાડે, કોને કોણ ઉડાડે, હા એને પોતાને નુકસાન થાય. આ તો સર્વજ્ઞ ભગવાને કહેલી વાત છે, આ કઈ કોઈના ઘરની વાત નથી. સંસ્કૃતમાં પાઠ છે, આમો સંસ્કૃત નો પાઠ છે, એનું જ આ ગુજરાતી છે, આ સોનગઢ નું નથી. એ શુદ્ધ ભાવના મોક્ષના કારણો જે ક્રિયા શુદ્ધ ભાવના પણ નથી, તે રૂપ પણ નથી. ભગવાન આત્મા એ મય થતો નથી, એ રૂપ થતો નથી, એમાં તન્મય થતો નથી. આ એક નિત્ય અને એક અનિત્ય, એક નિષ્ક્રિય અને એક સક્રિય, એક નિરપેક્ષ એક કર્મ સાપેક્ષ, હા એ ભગવાન આત્મા એ રૂપ થતો નથી, મય થતો નથી. તેથી તે કારણે તે શુદ્ધ પરિણામના વિતરાગી પરિણામો પણ કરતા નથી. વિતરાગી પરિણામો પણ જાણનાર, એ જાણનાર વિતરાગ પરિણામ થાય ત્યારે એનો જાણનાર, પણ વિતરાગ પરિણામ કેમ થાય કે વિતરાગ પરિણામો પણ કરતા નથી, હું તો જ્ઞાતા છું, જયારે વિતરાગ પરિણામ થાય ત્યારે તેનો જાણનાર કહેવામાં. આ વિતરાગ પરિણામ ને હું જાણું પણ ક્યારે થાય, આ વિતરાગ પરિણામ થાય ને એને હું જાણું પણ વિતરાગ પરિણામ થાય ક્યારે, કે આ વિતરાગ પરિણામ નો પણ હું કરતા નથી, હું તો નિષ્ક્રિય પરમાત્મા દ્રવ્ય દર્પણ દ્રષ્ટિ પડતા જ્ઞાયક છું. એમ જ્ઞાયક ની અંતર દ્રષ્ટિ અનુભવ માં આવે જ્ઞાયક આત્મા, જ્ઞાયક આત્મા જ્ઞાન માં પ્રત્યક્ષ થાય, સ્વ સંવેદન થી એને પ્રત્યક્ષ જણાય કે હું તો સુચિદાનંદ આત્મા છું. એમ જયારે અનુભવ ની કળા થી આત્મા ને જાણે ત્યારે વિતરાગી પરિણતિ પ્રગટ થાય, એનો જાણનાર દ્રવ્ય ને જાણે ત્યારે પર્યાય નો જાણનાર કહેવાય. દ્રવ્ય સ્વભાવ ને જાણતો નથી તે પર્યાય નો જ્ઞાતા થતો નથી, પણ પર્યાય નો સ્વામી થઈને કરતા બને છે, વિખ્યાત અવસ્થા પ્રગટ થાય છે. એવી વાત છે, વિતરાગ ભાવ ક્યારે પ્રગટ થાય, કે વિતરાગ ભાવ નો કરતા નથી, એ વિતરાગ ભાવ પ્રગટ થવા પહેલા એ નિર્ણય કરી લે છે, ને નિર્ણય કરેલા સ્વભાવ ની સન્મુખ થઈ અનુભવ કરતા વિતરાગ પર્યાય પ્રગટ થાય. જયારે પણ કરતા હોતી નથી એની, કેમ કે દ્રષ્ટિ જ્ઞાયક ઉપર પડી છે એટલે જ્ઞાન એને જાણે છે, દ્રષ્ટિ માંથી કરતું તો છૂટી ગયું છે. ચારિત્રના દોષ માં જરા કરતા નો વિકલ્પ પણ એને ઉઠે. અહીંયા કે છે કે શુદ્ધ પણ જે રૂપે નથી, માટે એમ જાણવામાં આવે છે કે એમ લખનાર એમ કે છે કે એમ અનુભવમાં આવે છે કે જાણવામાં આવે છે એટલે એમ મારા અનુભવમાં આવે છે કે શુદ્ધ પારણાની ભાવ જે રૂપ છે, લેવા ધ્યેય લેવા કોનું ધ્યાન કરવું, પ્રમાણ ના દ્રવ્ય નું કે ભેદ નું કે નિમિત્ત ની ઉપાસના કરવી, એનું ધ્યાન કરવું. આ ધ્યાન નો સ્પષ્ટ વિષય ખ્યાલમાં આવ્યા વિના કોઈ જીવને ધર્મ ધ્યાન પ્રગટ થઈ શકતું. જેની ભૂલે ધ્યાન ની ભૂલ છે, લોકોને ધ્યાન કરવું છે પણ ધ્યાન નું ધ્યેય શું છે એની ઊંડી મીમાંસા કરીને એનો પત્તો લગાડતો નથી. ભલે મહિનો થાય, બે મહિના, છ મહિના, પણ મારે જેનું ધ્યાન કરવું છે આત્મા, એ આત્મા મારો કેવો છે? એ આત્મા કર્મ ના બંધન વાળો છે કે આ દેહ વાળો છે, કે ઇન્દ્રિય જ્ઞાન વાળો આત્મા છે, કે રાગ વાળો આત્મા છે? આ આત્માનું સ્વરૂપ શું છે? આત્માનું સ્વરૂપ જ્ઞાનાનંદ પરમાત્મા ત્રણે કાળ નિષ્ક્રિય નિત્ય સ્વરૂપ અવિનાશી પદાર્થ છે. એ કોઈ પોતાના પરિણામમાં પોતામાં ઉત્પન્ન થતા પોતામાં ઉત્પન્ન થતા પરિણામ નો પણ કરતા નહીં. અને હજી તો એના અભિપ્રાયમાં એમ છે કે આને હું બરાબર દેખાડી દઉં, આને હું બરાબર આ મારી સામે જો છે જોઈ લઉં. હવે મૂંઢ અજ્ઞાની બાપના પરિણામ ને જોવે છે. બાપુ રેવા દે, કોઈ કોઈ નું બગાડી શકતું નથી, કોઈ કોઈને સુધારી શકતું નથી. સૌ પોતાના પરિણામ થી સુખી સુખી થાય છે. કોઈ કોઈ નો કરતા હરતા આ જગતમાં વિશ્વમાં કોઈ નથી. આહા, હું આને આમ કરી દઉં ને હું આને તેમ કરી દઉં. રેવા દે, રેવા દે, રેવા દે. પર પદાર્થ ના કરતા બુદ્ધિ તો છોડ, પણ પર પદાર્થ ની કરતા બુદ્ધિ હશે ને આ ભાવ નો ખ્યાલ નહીં આવે. આ વાત તો અંદર ની છે. રાગ અને વિતરાગ પર્યાય તો અંદર ની વાત છે, પણ પર પદાર્થ નો હું કરતા ને ભોગતા ને મારી હોશિયારી થી હું પૈસા કમાઉં, ડાક્ટર હોય કે મારી હોશિયારી થી આ બીમારી ને હું નાશ કરું, વકીલ હોય કે હું આને જીતી દઉં કોર્ટમાં જઈને, આ ભગવાન ના પાડે છે. હો, સર્વજ્ઞ ભગવાન કે છે તું કરતા નથી, સર્વજ્ઞ ભગવાન ની સામે થામા એમાં તારું નુકસાન થશે. સર્વજ્ઞ ભગવાન ની વિરુદ્ધ આ તું તારા ભાવને શેમાં. સર્વજ્ઞ ભગવાન કહે છે કે કોઈ કોઈ નું કરતા હતા જગતમાં, એ વાતો દૂર રહો. પણ અંતરમાં જે પરિણામ રાગાદીના થાય, અરે વિદ્યાર્થીના પરિણામ નો આત્મા કરતા નથી. પર્યાય તો સ્થિતિ તો છે કે હવે તારે વિદ્યાર્થ પરિણામ ને સેવવા છે, રાખવા છે, તો આજ પર્યાય સ્થિતિ કરતા છે. હવે શું કરવું છે? કઈ આગળ બસ જેટલું બસ છે, પર્યાય દ્રષ્ટિ છે. આત્મા રાગનો કરતા છે, વિચાર ઘણું થઈ ધરોલે શું. અરે ભાઈ, દ્રવ્ય દ્રષ્ટિથી એક વખત તું વિચાર તો કરો કે અહીંયા આચાર્ય ભગવાન સર્વજ્ઞ દેવાદિદેવ પરમાત્મા કહે છે કે એ રાગનો પણ દ્રવ્ય દ્રષ્ટિએ કરતા નથી. રાગનો પણ દ્રવ્ય દ્રષ્ટિએ શુદ્ધ આત્માની એક દ્રવ્ય ઉપર દ્રષ્ટિ પડતા એ દ્રવ્ય સ્વભાવ ને જોતા દ્રવ્ય સ્વભાવ નિષ્ક્રિય દેખાય છે. જ્યાં નિષ્ક્રિય જોયો ત્યાં કટાવતી છૂટી ગઈ. અરે તું નિષ્ક્રિય, હું કોને કહું? હું તો થતા પરિણામ ને જાણું અને લોકા લોક ને પણ કેવળ જાણતારો છું, સાક્ષી છું. હું તો એક નાતા દ્રષ્ટા આત્મા છું, બીજું કરવું મારા સ્વભાવમાં. માટે એમ જાણવામાં આવે છે કે શુદ્ધ પારિણામિક ભાવ એટલે શુદ્ધ આત્મા. શુદ્ધ પારિણામિક ભાવ એટલે શુદ્ધ આત્મા, નાયક ભાવ, શુદ્ધ આત્મ તત્વ, જે દેહથી ભેદ, આઠ કર્મ થી જુદો અને રાગ થી પણ જુદો, ઇન્દ્રિય જ્ઞાન નું ઉગા એનાથી પણ જુદો, એ શુદ્ધ પારિણામિક ભાવ શુદ્ધ આત્મા ધ્યેયરૂપ છે. ત્રણે કાળ આત્મા ધ્યેયરૂપ, કોઈ કાળે ધ્યાનરૂપ ન થાય. ધ્યાનરૂપ નથી, અતિનાથી અનેકાળ કેવું ધ્યેયરૂપ છે ને ધ્યાનરૂપ નથી. નૈથી નિષેધ કર્યો, પ્રમાણમાં નિષેધ ન થાય, નૈથી નિષેધ થાય. નૈના અગમને વસ્તુનું જેવું સ્વરૂપ છે એવું ખ્યાલમાં આવે, પ્રમાણમાં ખ્યાલમાં ના આવે. પ્રમાણ એમ કે છે કે આત્મા ધ્યેયરૂપ પણ છે અને આત્મા ધ્યાનરૂપ પણ છે, બે માં છે છે કે. અને નિશ્ચય ની શું કે આત્મા ધ્યેયરૂપ છે અને ધ્યાનરૂપ નથી. એ વિધિ નિષેધ ની તાકાત નિશ્ચય નહીં માં છે. આત્મા ધ્યેયરૂપ પણ છે અને ધ્યાનરૂપ પણ છે. કથનચિત ધ્યેયરૂપ ને કથનચિત ધ્યાનરૂપ જોડે સાધુ આત્મા બે વાત રાખવી.
હવે તારી પાસે ત્યાદવાદ જ નથી, કેમ કે નહીં વિના ત્યાદવાદ નો જન્મ જ નતા. આભ નહી વિના સમ્યક એકાંત ના અવલંબન સિવાય અનેકાંત નું જ્ઞાન જ નતા. અનેકાંત પૂર્વક એકાંત નથી, પણ સમ્યક એકાંત પૂર્વક અનેકાંત છે. મોટો ફેર છે, મોટો ફેર છે. ભાવ એવી ભાષા છે. અહીંયા સર્વજ્ઞ ભગવાન કહે છે કે સમ્યક એકાંત પૂર્વક જ અનેકાંત, સમ્યક એકાંત નું અવલંબન લેતા અનેકાંત થાય. અનેકાંતિક જ્ઞાન પણ સમ્યક એકાંત એવા નિજ પદ ની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુ એ અનેકાંત ઉપકારી. અનેકાંત માં બીજો એકાંત કાઢે તો વ્યવહારે ઉપકારી કહેવાય. પેલા પ્રમાણ લીધું એને અનેકાંત નું જ્ઞાન માં ખ્યાલ માં લીધું. ભીડિયાભાઈ હા ઊંચા પ્રકાર ની વાત કે જરા સમજવા દીધી.
ધનવાન ને એ નિર્ધન સામે
જે આવ્યા હોય ઉપકારી આમ આ શીખી જાય. હવે એ ક્યાં આજે સજ્જતા છે? આજે તો વિદ્યાર્થી ને પ્રોફેસર ભણાવે ને પ્રોફેસર ને એ મારે. બોલો હવે આ કેવો ખાવા આવી ગયો ભાઈ? નાચણીઓ ભરાવેલી ખુરશી માં ગુરુ એના શિક્ષા ગુરુ છે ને, પણ જો તો ખરા. હા હા, પછી એના ફળ પણ એ પ્રકારના સાથે છે. શાસ્ત્ર માં વાંચ્યો સજ્જન ઉપકાર ને ઓળખતો નથી, એટલે લોકોતર સજ્જન છે સમ્યક દ્રષ્ટિ. લોકોતર સજ્જન છે સમ્યક દ્રષ્ટિ, અને લૌકિકતામાં પણ સજ્જનતા છે. એ ઉપકાર ઓળવે નહી હો. હું મારા કોઈથી કમાણો ફલાણે ભાઈ હું કહીશ ઠીક પાછી. બહુ ફેરફાર થઈ ગયો 2500 વર્ષ થયા, આજે તો ફેરફાર બહુ થઈ ગયો. અને આ ચોથો કાળ પૂરો થયો 4 મહિના, એમાં ફેરફાર બહુ થઈ ગયો. 5મો વાળો બે ગયો. 4 મહિનામાં ફેરફાર બહુ એવું છે. બધું અહીંયા ભગવાન આત્મા ને તું યાદ કર કે એક વખત નાયક છું. જગત ના પદાર્થ ને મારે જાણવાનું નથી, મારે તો મારે જાણનાર ને જાણવું છે. બીજું કઈ છે નહીં. એ શુદ્ધ પારણાનિક ભાવ ધ્યેયરૂપ છે, વિકારી દ્રવ્ય સ્વાભાવિક ધ્યેયરૂપ છે, ધ્યાનનો વિષય છે, ધ્યાનનો વિષય છે. અને ધ્યાનરૂપ નથી, ધ્યેયરૂપ છે અને ધ્યાનરૂપ નથી. ધ્યાનરૂપ કેમ નથી? એનું કારણ શા માટે? એ ભગવાન આત્મા ધ્યેયરૂપ પણ છે અને ધ્યાનરૂપ પણ છે. એમ કહો ને, જાતવાદમાં તો બે છે ને, ધ્યેયરૂપ છે અને ધ્યાનરૂપ પણ છે કે ના? ધ્યેયરૂપ છે, ધ્યાનરૂપ નથી. શા કારણે? શા માટે? કારણ કે ધ્યાન વિરસ્વ છે. મોક્ષ માર્ગ ની ધ્યાન ની અવસ્થા, મોક્ષ જયારે પ્રગટ થાય ત્યારે મોક્ષ માર્ગ નો નાશ થઈ જાય. ધ્યાન છે મોક્ષ માર્ગ છે, અને ધ્યાન નું ફળ એ મોક્ષ છે. ધ્યાન વિનશ્વર કારણ આપ્યું ને, આત્મા ધ્યેયરૂપ છે, દ્રવ્યરૂપ છે અને પર્યાયરૂપ ધ્યાનરૂપ નથી. એનું શું કારણ? જે ધ્યાન છે આત્માનું ધ્યાન હો, આ તો ધ્યાન રૂપ ધ્યાન ની વાત નથી. આ પર પદાર્થ મારા છે એવું આત્મ ધ્યાન ની વાત નથી, આ તો ધર્મ ધ્યાન ની અંદર ની વાત. એ ધ્યાન પણ નાશવાન છે, તેથી તે આત્મા નથી. આત્મા તો ધ્યેય રૂપ છે ત્રણેય કાળ, ક્યાંય વ્યવહારના પ્રસંગમાં એ જાતા ધ્યાન ને ધ્યેય ને આત્મા કયો હોય તો એ જ્ઞાન નું ધ્યેય છે, પણ એ ધ્યાન નું ધ્યેય નથી. શુદ્ધ પારણાનિક ભાવ ધ્યેય રૂપ છે, ધ્યાન રૂપ શા માટે? કારણ કે ધ્યાન વિનું સ્વરૂપ. અને શુદ્ધ પારણાનિક ભાવ તો અવિનાશી છે, ઓલી નાશવાન છે, ધ્યાન નાશવાન છે, અને જે ધ્યેય આત્મા છે એ તો અવિનાશી છે. છે ને કે આત્માનો કોઈ દી નાશ ન થાય, પરિણામ પણ તે પરિણામ નો નાશ થાય, પણ સોનાના ઘાટ નો અભાવ થાય પણ સોનાનો નાશ થાય. જો સોનાનો નાશ થઈ જાય તો ઘાટ બદલાવે તેનો કોઈ, કે આ ઘાટ બદલી ગયો છે, સોની પાસે જઈને કે આ ઘાટ ભાંગી નાખો અને આ એક આ નવો ઘાટ નમૂનો લાવ્યો છો એવું કરી દો. એને ખબર છે કે એક ઘાટ નો નાશ થાય બીજો ઘાટ થાય તો તો પણ સોનું તો એવું લેવું. એટલે ચેષ્ટા કરે છે નવા ઘાટ ની પ્રાપ્તિ ની, પણ એક ઘાટ ના નાશ થી સોના નો નાશ થાય તો સોની એ ભૂખે મરે. કેમ કે ઘાટ જ નવો કોઈ કરાવવા ન જાય, પણ એ બધું નથી. ઘાટ નો નાશ થાય તથા ઘાટ વાન તો ઘાટી ઘાટ એવો ને એવો રહે, સોનું તો સોના રૂપે રહે છે. સોનું જે નિત્ય છે તે ધ્યેયરૂપ છે, અને ઘાટ છે ઘાટ પર્યાય એ ધ્યાનરૂપ છે. દ્રષ્ટાંત પર્યાય ને ધ્યાન કહેવાય, દ્રવ્ય ને ધ્યેય કહેવાય. શુદ્ધ પારણમ એક ભાવ તો શ્રી યોગીન્દ્ર દેવે પણ કહ્યું છે કે હવે યોગીન્દ્ર દેવ નો આધાર આપે છે આચાર્ય ભગવાન. પહેલા બીજો એક સિદ્ધાંત નો આધાર આપ્યો, એ આચાર્ય ભગવાન નું નામ નથી, એક આખો શ્લોક છે એનો. આખો ઉદય ભાવ બંધનું કારણ છે,
અને મિશ્ર ઉપશમિત સાહિક ભાવ મોક્ષ નું કારણ છે અને પારિણામિક ભાવ મધમોક્ષ નું કારણ પછી આખો શ્લોક છે એમાંથી એક ટુકડો છે. હવે બીજા આચાર્ય પૂર્વ આચાર્ય થઈ ગયા છે પોતાની જૂના યુગિદેવ પરમાત્મા પ્રકાશ ના બનાવનારા એનો આધાર આપે છે. નવી ઉપજી નવી મરે બંધુ નમોખું કરે જીવ પરમથે જોઈયા જેણવર એવું ભરે. અર્થાત એ યોગી હે ભવ્ય આત્માઓ તમે સાંભળો, અમે જે આ વાતો કરતા ને અભોગતા ની કહી છીએ કહી રહ્યા છીએ તમને, એ અમારા થી પૂર્વ આચાર્ય ભગવાન થયા એનો એક 68 નંબર નો આ ગાથા કે પરમાત્મ પ્રકાશ ની પેલા ભાગ ની 68 નંબર ની ગાથા છે. એ 68 નંબર ની ગાથા માં યોગીન્દ્ર દેવ એમ ફરમાવે છે કે ભગવાન આત્મા ઉપજતો નથી ને વિરસતો નથી મરતો નથી. કેમ કે એ દ્રવ્યરૂપ છે, આત્મા દ્રવ્યરૂપ છે. દ્રવ્યરૂપ આત્મા નવો જન્મ ન થાય ને મરે પણ નહીં, ઉપજે નહીં ને વિરસે નહીં. પર્યાય નું ધર્મ ઉપજે નહીં વિરસે. એક વાત. બીજી વાત કરે છે કે એવો જે આત્મા અનાદિ અનંત ઉપજતો નથી ને વિરસતો નથી એવો આત્મા સ્વીકારી દ્રવ્ય તે બંધ મોક્ષ ના પરિણામ ને કરતો નથી. એમ કોણે કહ્યું છે કે જીનેન્દ્ર ભગવાન સર્વજ્ઞ દેવાદી દેવ પરમાત્મા 24 તીર્થંકર થઈ ગયા એમાં છેલ્લા મહાવીર પ્રભુ થયા. એને આમ કહ્યું છે વર્તમાનમાં 20 તીર્થંકર બિરાજમાન છે શ્રીમંદર ભગવાન આદિ 22 તીર્થંકરમાં. એ આમ કહે છે કે તમે એને મળ્યા છો કે હા અમે એને મળ્યા છીએ, અમે અમારા આત્મા ને મળ્યા એટલે સર્વજ્ઞ ને મળ્યા છીએ. આપણ તો કરો એ જે આત્મા ને જાણે એ જ અરિયત ને જાણી શકે. આત્મા ને જાણતો નથી તે અરિયત ને જાણતો. આ તો અધ્યાત્મ ની આત્મા ની રામાયણ ને પારાયણ છે. અહીંયા વિકથા ની મનાય વિકથા ની સખત મનાય છે. આત્મકથા ધર્મકથા ચાલે છે એવા એ આત્મા નું એક સ્વરૂપ છે. હે યોગી હે ભવ્ય આત્મા તું સાંભળતો કરો, કોલાહલ છોડી દે. કલબલાટ ને કોલાહલ છોડી દે. આ પૂજ કરી તો ધર્મ થાય, આ ઉપવાસ કરી તો ધર્મ થાય ને, આટલો ત્યાગ કરી એવા જે કોલાહલ કલબલાટ છોડી દે. હવે એ બધો કલબલાટ છે ખતમદાટ, એમાં કઈ છે નહીં. વાતમાં માલ ઉત્તરાખંડ માનું છે. શુભ ભાવ થી ધર્મ થતો નથી. ધીરુભાઈ હે આ જામનગર થી નવલભાઈ ધીરુભાઈ સમુદભાઈ ઇન્દુભાઈ મોરબી છે એવા બોલો. શું કે છે ભગવાન આત્મા ની વાર્તા એક ભગવાન ના લક્ષ્ય સાંભળ. સાંભળતી વખતે બીજું લક્ષ ન કર, છોડી દે. દુકાન નું લક્ષ છોડી દે, કુટુંબ લક્ષ થોડીક વાર બે ગઈ. આ વિદ્યાર્થી હમણાં આવશે એનું લક્ષ છોડી દે. હમણાં અજમેરા ભાઈ પરનું લક્ષ હમણાં બે ગળી થોડી સાથે દ્રષ્ટા કોઈ ટીકા માટે નહીં. કેમ કે સાંભળતા સાંભળતા પણ ઘણા નો ઉપયોગ ચંચળ હોય ને તો ક્યાંય નું ક્યાંય વિયો જાય. ઘરમાં બીમાર હોય તો વિયો જાય, કાપડ ની દુકાન હોય તો કાપડ માં જાય કે નહીં. બોલભાઈ જાય જો હા વિયો જાય વિયો. હવે જલ્દી અહીંયા નવ થાય એટલે હું ભાગું કે કઈને નવ નો ટાઈમ આપ્યો છે અને જો હું નવરે દસે પહોંચી તો ઘરા ગયો જશે. એ મોરબેટ બધો અનુભવ હોય એમ. હવે રેવા દે નવ વાગ્યા સુધી બે ઘડી આરતી નવ એ ધર્મ ધ્યાન નો કાળ તને મળ્યો. માંડ માંડ એક કલાક મળ્યો 24 કલાક માંથી અને એક કલાક માં પણ તારા ઉપયોગ નું ઠેકાણું ન હોય તો આચાર્ય ભગવાન શું કેવા માંગે છે એ લક્ષ થાય નહીં. એક કલાક તો માનસિક ચિંતા ધ્યાન અહીંયા બેઠું છું, અહીંયા થી તો કઈ બીજું વેપાર થાય જ નથી. એસ કે ભાઈ અહીં બેઠા બેઠા તો કઈ બીજો વેપાર થાય જ નથી. એટલી ટાઈમ તો તું આત્માની વાત માનસિક એકાગ્રતા મનને ચંચળતા થી છોડીને આ આત્માનું સ્વરૂપ શું છે આચાર્ય ભગવાન કરુણા કરીને કૃપા સાગર કરુણા કરીને આપણને સમજાવે છે. એ સમજવાની જિજ્ઞાસા છે એને જરૂર સમજાવશે અને સમજાશે એને અનુભવ પણ થશે. આત્માને અનુભવ નહીં થાય તો શું બીજને અનુભવ થવાનું છે?
બધા આત્માઓ છે એ છે કે ઉપજતો નથી, મરતો નથી અને બંધમોક્ષ કરતો નથી. બંધ ના પરિણામ વિચારતો ના પરિણામ ને કરતો નથી અને મોક્ષ એટલે કેવા જ્ઞાન ની અવસ્થા ને આત્મા કરતો નથી.
હા હા આ શું વાત, આ શું મોક્ષ તો મારે કરવો છે.
મોક્ષ કરતા બુદ્ધિ થી નહીં થાય, જીવ નો મોક્ષ થતો નથી પણ મોક્ષ સમજાય છે. એમ જયારે મોક્ષ સ્વરૂપ આત્મા સમજાશે ત્યારે અવશ્ય એનો મોક્ષ પર્યાય માં થઈ જશે, કરતા બુદ્ધિ થી નહીં થાય.
પરમાત્મા જીનેન્દ્ર ભગવાન એમ કહે, જીનવર કહે છે.
વળી તે સ્પષ્ટ કરવામાં આવે છે, વિયુક્ષિત એક દેશ સુધ ને અસ્મિતા ભાવના. શાસ્ત્રીય શબ્દ તો આવે, શાસ્ત્રીય શબ્દ થોડા આવે, બુજાવું નહીં, સમજાય થોડુંક, એકાગ્રતા સમજવાની જિજ્ઞાસા રાખે તો આવી ઓછું સમજાય, કાલ વધારે સમજાય. પણ આ દુકાને ચડે તો સમજાય ને, આ ધર્મ ની દુકાને છોડે તો ક્યાંથી સમજાય? સુમાનંદભાઈ બરાબર છે ને, એ છે એ નિરીક્ષિત એટલે કહેવા ધારેલી એક દેશ શુદ્ધ નયાસી એટલે કે જ્ઞાન ની પર્યાય નાયક ની સન્મુખ થઈને એક દેશ શુદ્ધ થાય. સર્વ દેશ શુદ્ધ થાય તો કેવળ જ્ઞાન થાય, આ તો સાધક ની વાત છે. સાધક ની હંમેશા અવસ્થા શુદ્ધ આત્મા ના અસરે થોડી પેલા શુદ્ધિ થાય, પછી શુદ્ધિ ની વૃદ્ધિ થાય, પછી શુદ્ધિ પૂર્ણતા થાય. પૂર્ણતા થતા વાર લાગે, પૂર્ણતામાં વાર લાગે પણ પ્રગટતામાં વાર ન લાગે. શુદ્ધતા પ્રગટતામાં વાર ન લાગે, સંવર થવામાં વાર ન લાગે. સંવર નો ઉત્પાદ એક સમયમાં થાય અને પછી સંવર પૂર્વક નિર્જરાજ નિર્જરા પૂર્વક મોક્ષ એને વાર લાગે. પણ સંવર ને વાર લાગે, વિચ્છાસુ નો વ્યય ને સમ્યક દર્શન નો ઉત્પાદ એને ભગવાન સંવર રૂપી ધર્મ કહે છે. એ સંવર નો પણ જાણનાર હું કરનારો ધર્મી એવું નાયક પદાર્થ એને જાણો પ્રતીક માં લો તો ધર્મ પ્રગટ થયા તો એ પરિણામ ને ભાવના કહેવામાં આવે છે. જે નિર્વિકાર સ્વસંવેદન લક્ષણ, એ ભાવના જે શુદ્ધાત્માની સન્મુખ થઈને ભાવના થઈ, તેમાં કોઈ પણ પ્રકારનો રાગ ને દ્વેષ મોહ નથી. નિર્વિકાર વિકરાગી છે, વિકારથી રહીત, નિર્વિકાર વિકારથી રહીત, રાગથી રહીત સ્વસંવેદન લક્ષણ, સ્વસંવેદન, સ્વ પોતાનું આત્માની સન્મુખ થઈને સંવેદન સમ્યક પ્રકારે જાણવું અથવા સમ્યક પ્રકારે વેદવું, અહીં જાણવાની મુખ્યતા છે. સૂક્ષ્મ જ્ઞાન લેવું, સ્વસંવેદન લક્ષણ, પોતે પોતાથી પોતાનું જ્ઞાન પોતાને આશરે પોતાને જાણે એવો ભેદ પણ જ્યાં નીકળી, ભેદ હોવા છતાં ભેદ દેખાય નહીં એવી સ્થિતિ વખતે એને દેવી કલ ધ્યાન થાય. દ્રવ્ય ને વિષય કરનારી જે પર્યાય, પર્યાય તો પર્યાય છે, દ્રવ્ય તો દ્રવ્ય છે, એક સક્રિય ને એક નિષ્ક્રિય, પણ જ્ઞાતા ધ્યાન ને જે જ્ઞાતા જ્ઞાન ને જ્ઞેય નો ભેદ ન દેખાય, એ જ્ઞેય ના પણ ટુકડા ન જણાય, ત્યારે તેને જ્ઞાન નો વિષય પૂરો થાય એવી દશાનું નામ સ્વસંવેદન લક્ષણ કહેવામાં આવે છે. પોતે પોતાથી પોતાના આત્માને ભગવાનને જાણે એ લક્ષણ સૂક્ષ્મી જ્ઞાન રૂપ હોવાથી, જો સૂક્ષ્મ જ્ઞાન છે, અતિન્દ્રિય જ્ઞાન છે, ક્ષાયિક નથી, કેમ કે એક દેશ શુદ્ધનયાસિત કેમ છે ને, સર્વદેશ શુદ્ધનયાસિત તો કેવળ જ્ઞાન, શુદ્ધની નો વિષય પર્યાયમાં કેવળ જ્ઞાન થતા પૂરો થાય. સાધકને સૂક્ષ્મ જ્ઞાનમાં અધૂરો છે હજી પર્યાય, તો સૂક્ષ્મ જ્ઞાન રૂપ હોવાથી, જોકે એક દેશ ભક્તિ રૂપ છે, પ્રગટતા થઈ ને પર્યાય ની સમ્ય જ્ઞાન ની પ્રગટતા થઈ, તો પણ એ જાતા પુરુષ પેલા એવું તો ધ્યેય ધ્યાન આવ્યું હતું, હવે ત્રીજો શબ્દ આવ્યો જાતા, આવ્યો કે નહીં, શું ધ્યેય શું ધ્યાન શું જાતા. દુકાન ના માલ ની બધી ખબર પડે, પણ અહીંયા આ શું ધ્યેય ને શું ધ્યાન ને શું ધ્યાતા, ભગતે ચડે ની ત્યાં શું થાય, તો પણ ધ્યાતા પુરુષ, ધ્યાતા પુરુષ એટલે ધ્યાન કરનારો આત્મા, પુરુષ એટલે સ્ત્રી પુરુષ નહીં, સ્ત્રીને પણ પુરુષ કહેવાય, કેમ કે સત્ય પુરુષાર્થ કરે છે ને આત્માની સમુખ સન્મુખ નો, એને પુરુષ કહેવાય. તો જાતા પુરુષ એટલે ધ્યાન કરનારો આત્મા, પુરુષ એટલે આત્મા, પુરુષ એટલે આ પુરુષ ને સ્ત્રી ને નપુંસક એમ નહીં, જાતા પુરુષ ધ્યાન કરનારો પુરુષ એમ ભાવે છે કે એમ ધ્યાવે છે કે એમ ધ્યાન કરે છે કે હું કોણ છું, વ્યક્ત પર્યાય કોનું ધ્યાન કરે છે, ધ્રુવ ધ્યાન કરે છે, ઉત્પાદ ભાઈ ધ્રુવ ધ્યાન કરે છે, ઉત્પાદ ભાઈ ધ્રુવને પ્રસિદ્ધ કરે છે, જે સકલ નિરાવરણ સર્વથા નિરાવરણ આઠ પ્રકારના કર્મ નું આવરણ જેને નથી, અને જેને રાગાદી નો ભાવ આવરણ પણ જેને નથી, એવું આ પરમાત્મ દ્રવ્ય ભાવ આવરણ ને દ્રવ્ય આવરણ થી રહી સકલ નિરાવરણ સર્વથા નિરાવરણ આવરણ થી રહી અખંડ, જેમાં ગુણગુણી નો ભેદ પણ નથી, ને જેમાં પર્યાય નો ખંડ જ્ઞાન પણ દેખાતો નથી, એવા અખંડ આત્મા નું જ્ઞાતા પુરુષ ધ્યાન કરે છે. થોડું બાકી રહી ગયું, હવે આવતા શુક્ર સમી ને રવિ ત્રણ દિવસ છે ત્યારે.